તો સાચું છે કે નહીં એનું માનવું? એ જ મોટો આતરો પડે છે. શાસ્ત્રમાં લખ્યું છે એ શક્તિ સામર્થ દ્રવ્ય અપેક્ષાએ કહ્યું, અને નિશ્ચયાભાષી કેવી રીતે માને છે કે દ્રવ્યમાં પણ શુદ્ધ છું અને પર્યાય. સર્વથા એટલે શું? બધા જ પ્રકારે, બધી જ રીતે. તો બધી રીતે એટલે શું? દ્રવ્યથી પણ શુદ્ધ છું અને પર્યાયથી પણ શુદ્ધ. આ એનું નામ શું કહેવાય છે? નિશ્ચયાભાષી છે. તો અહીંયા દ્રવ્યાનુયોગની વાત તો કરે, દ્રવ્યાનુયોગમાં તે જ આવશે. આત્મા અબદ્ધ સ્પષ્ટ છે, અનન્ય છે, નિયત છે. જે ચૌદે બોલમાં પાંચે બોલ આવે છે ને, વાત તો એ આવશે. પણ એનો અભિપ્રાય અને બહુ જ લખનાર પ્રત્યે આપણે જેને કહે ને હોનેસ્ટ, પ્રમાણિક ક્યારે બનશો? એના શબ્દોને ગ્રહણ કે એના અભિપ્રાયને ગ્રહણ? લખનાર જે છે, અહીંયા તો આચાર્યો જ્ઞાનીઓ છે, એના પ્રત્યે આપણે ન્યાય ક્યારે કરશું? ખાલી આપણને ગમતા એ શબ્દો જ પકડશું ખાલી? અથવા જેને કહે ને આગળ પાછળના સંદર્ભ વગરનો, ખાલી ગમતો શું લઈ લીધું? વાત લઈ લીધી. જેમ બારમાં હોય, છોકરો હોય પાડોશીનો રસ્તામાં રમતો હોય, પાડોશી જોવે અને દયા આવે તો એને શું કે ભાઈ રસ્તામાં બધા ટ્રાફિક વચ્ચે રમવા, એક્સિડન્ટ થશે તો? એવી રીતે વાત આવે. હવે એના જ માતા પિતા કોઈ કહે, જો મારા દીકરાને શેની વાત કરી? મરવાની વાત કરીને, એક્સિડન્ટની વાત કરીને. કેમ, બોયલા તો છે, પાડોશી વાળો બોયલો તો કે નહીં? પણ આગળનું અડધું ન વાય સાંભળ્યું એને, કે રસ્તા ઉપર રમીશ તો? ઉલટાનું એના ભલા માટે કીધું. ભાઈ અડધું તો પેલું ન વાય સાંભળ્યું અને પાછું વાંચીને ઝઘડો કરે તો? એમ બહુ જ લખનાર પ્રત્યેના અભિપ્રાય સુધી પહોંચવું જોઈએ તો સમજવું એના પ્રત્યે આપણે ન્યાય કર્યો છે, નહીં તો અન્યાય કરીએ છીએ. તો અહીંયા શું લખ્યું છે? દ્રવ્યાનુયોગમાં વાતો કરે છે પણ એવો પુરુષાર્થ પોતે નથી કરતો. આત્મા પૂર્ણ પરમાત્મા છે, પણ પૂર્ણ પરમાત્મા છે એ તો સ્વભાવની વાત કરી, એવું પ્રગટ કરવાનો પુરુષાર્થ કેમ નથી કરતો? અને પર્યાયમાં પણ જો પરમાત્મા હો તો આ દુઃખ તને શેનું છે? આકુરતા શેની છે? એક પોતે એક બહુ જીવનમાં એ પણ છે, શાસ્ત્રના કથનને પોતાના આત્મા સાથે મેળવશે ને, વેદન સાથે, તો યથાર્થ વાત ખ્યાલમાં આવી જશે કે શાસ્ત્રમાં મને પરમાત્મા, ગુરુદેવજી કહેતા તું પરમાત્મા છો. હવે એ વાતને કોની સાથે સરખાવવું છે? પોતાના વેદન સાથે, કે ગુરુદેવજી મને પરમાત્મા ભગવાન કહે છે પણ પર્યાયમાં તો મને શું છે? આકુરતા છે, રાગ છે, દુઃખ છે. તો એ વિચારીને શું કરવું જોઈએ એને? કે નક્કી ક્યાંક જુદી અપેક્ષા એથી કહ્યું હશે. હું માનું છું કે હું પર્યાય પણ પરમાત્મા થઈ ગયો તો એવું નથી, અને એવું જો મિલાન કરશે તો એને ખ્યાલ આવ્યા વગર રહેશે નહીં. તો પુરુષાર્થ રહિત થઈ દ્રવ્યાનુયોગની વાતો કરે છે તો નિશ્ચયાભાષી છે. હવે એની સામે જે આગલી વાત આવે છે એને અનુસંધાન, જેને કેવળ જ્ઞાનીનો વિશ્વાસ થયો તેને ચારે પડખે સમાન એટલે કે અવિરોધ પ્રતીતિ જોઈએ. પ્રતીતિ જોઈએ એટલે પ્રતીતિ થવી જોઈએ, અને તો જ એણે કેવળ જ્ઞાનીનો વિશ્વાસ થયો છે. કેવળ જ્ઞાનીની વાત આવે ને એક જ પડખાની પકડી લે તો તે યથાર્થપણે તને કેવળ જ્ઞાનીનો વિશ્વાસ થયો નથી. ફરીથી શબ્દ શું છે? કેવળ જ્ઞાનીનો વિશ્વાસ થયો તેને ચારે પડખે, ચારે પડખે એટલે ચાર પડખા હશે આમ, ચાર દિશા હોય તો શું? બધી તરફથી એમ. ચાર પડખે એટલે ખાલી ચાર નંબર ઉપર ન જાઓ, ચાર પડખે એટલે. અને આમાં શું કામ આવું ગુરુદેવજીએ કહ્યું? કારણ કે ભગવાનની વાણીમાં ખાલી દ્રવ્યાનું યોગ આવે છે કે ચરણાનું યોગ આવશે, કર્ણાનું યોગ આવશે અને પ્રથમાનું યોગ્ય, તો બધી જ રીતે એને સર્વાંગે વિચારવું પડશે કે દ્રવ્યાનુયોગમાં એમ આવશે કે તું પરમાત્મા છો, અને એ જ વાત જયારે કર્ણાનુયોગમાં આવશે તો અહીંયા તને કર્મ બંધન છે, ચાર ગતિમાં પરિભ્રમણ છે, ચણાનુયોગમાં આવશે તો તું હજી વ્રત તપ સંયમ જે મુનિ દશાનો યોગ તને નથી થયા અથવા થાય તો આવું હોય, તો એ બધો જ પ્રકાર આવશે. તો સર્વાંગે બધા પડખેથી એને ખ્યાલમાં અવિરોધ, પાછો શબ્દ અવિરોધ, અવિરોધ એટલે શું? અને આમાં જ એક સરસ ટોટરમલજીએ ઉભ્યાભાષી માટે વાત લીધી છે. એક નિશ્યાભાષી તો છે અને વ્યવહારાભાષી, એટલે જો તમે શાસ્ત્રમાં લખ્યું છે કે મુનિરાજ 28 મૂળગુણ પાળે છે, શ્રાવકને અણુવ્રત હોય તેના કરતા કરતા સમ્યક દર્શન થઈને ચારિત્ર થઈને મોક્ષ થશે કે નહીં, એમાં જ આવે કે જ્યારે મનુષ્ય પર્યાય હોય, વ્રજવૃષભ નારા સહન હોય તો જ કેવળ જ્ઞાન થાય ને. નિયમ છે કે નહીં? એવો નિયમ નથી, ગમે ગતિમાંથી જવાય. તો એટલે તમે કહીએ છીએ તો એ શું કહીને પકડો છે? વ્યવહારને પકડો. અને ઉભ્યાભાષી શું કરે છે કે અમે તો શું કરીએ, શાસ્ત્રમાં બે વાત લખી છે, અમે બે ને હરખી માનીએ, આત્માને વિતરાગતાથી પણ મોક્ષ થાય અને ક્યારેક ક્યારેક રાગથી પણ થાય, કારણ કે અમે બે વાતમાંથી એકીને છોડી શકીએ એમ નથી, ના ન કહી શકીએ. એટલે અમે કેવું છે એનો અર્થ શું છે? નિર્ણય કરી શકતો નથી. પાણીનો ગ્લાસ પણ હોય ને, સ્ટીલનો પણ હોય, બધા બોલે છે, એટલે અમે તો બે ગ્લાસ, એ બરોબર કે નહીં? ઉલટાનું સારું ને, ઓલા બે એકાંત હતા ને આણે શું કર્યું, વચ્ચેનો માર કાઢી લીધો સારું ને, ના આયા ને ના આયના, તો શું છે? એ બધાના ગુરદેશી ન્યાય આપતા કે જીનવાણીમાં બે નહીનું કથન છે આપણે, આવે દ્રયાર્થિક પર્યાર્થિક નિશ્ચય વ્યવહારનો, એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? નિશ્ચય વ્યવહાર કથન શૈલી છે, એનો અર્થ શું થાય? વિશ્વ છે, એની અંદર જાતિ અપેક્ષાએ છ દ્રવ્ય છે, એનો અર્થ શું? વિશ્વ છે, એની અંદર જાતિ અપેક્ષાએ છ દ્રવ્ય છે, એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? એ તો છે, છ પ્રકારના છે, છ જાતિ, એનો અર્થ શું થયો? એકથી બીજામાં ભિન્નતા હશે તો જ ભેદ હોય, એ તો પાકું કે નહીં? તો હવે તું નિશ્ચય અને વ્યવહારને જો સમાન માને તો બે ભેદ કામ આવ્યા? એ શું કરે કે અમે એકી ન છોડી શકીએ, કારણ કે બે, અરે ભગવાને બે કીધા છે અને ભગવાને જ એમાં એકને ગૌણને બીજાને મુખ્ય કરવાનું કીધું છે. શું છે? એટલું ખ્યાલમાં વિવેક નથી આવતો, બે કીધા એટલે બે માની લઉં છું, પણ ભગવાને જેમ બે કીધા તો બે સરખા હોય તો બે કીધા હોય કે બે માં કંઈક ફરક હોય તો બે એનો ભેદ પડે? તો નિશ્ચય છે એ આદરવા યોગ છે, વ્યવહાર છે એ જાણવા યોગ્ય છે, અને એ જ સંધિ સમયસારમાં કઈ છે? 11મી અને 12મી ગાથા. વ્યવહાર નહીં અભૂતાર્થ દર્શિત, શુદ્ધ નહીં ભૂતા, એ વાત આવી. અને એ જે અભૂતાર્થ કીધો છે એને 12મી ગાથામાં શું કહે છે? એ જાણેલો પ્રયોજનવાન છે. આવી ગઈ બે ની સંધિ, કે બે એકમાં એને મુખ્ય કરવા યોગ્ય છે, એકને ગૌણ, પણ ગૌણ પણ જ્ઞાનનો વિષય છે, આશ્રયભૂત નથી પણ એનું અસ્તિત્વ નથી એવું તો નથી. તો એ રીતે સંધિ પણ એ તો ઉભ્યાભાષી છે, એવો વિવેક કરી શકતો નથી. તો કે બે આપણે તો ચણાનુયોગમાં કે, અને કથાનું એટલે ચણાનુયોગમાં તો એવી જ વાત આવે ને, શું વાત આવે? વ્રત તપ સંયમ લેવા પાળવા શબ્દ તો એવો જ પ્રયોગ આવે. તો કે જો આમાં લખ્યું છે કે નહીં, પાળવા એવું લખ્યું છે કે નહીં? કર્મો છે જીવને, અંતરાય કર્મ શું કરે છે? શું કરે છે? એને મદદ કરે છે કે રસ્તામાં અંતરાય ઉભું કરે છે, આડસ ઉભી કરે છે? બધું આવે કે ના આવે? કે એ બધું તો અહીંયા ચારે પણ ફરીથી કેવળ જ્ઞાનીનો વિશ્વાસ થયો, કેવડી ભગવાન, તો ફરીથી કેવડી ભગવાન શું જાણતા હશે? એટલે શું ન જાણે એ કરતા, આત્મા ખાલી શુદ્ધ છે એટલું જ જાણે કે જ્યાં સુધી અજ્ઞાન દશા છે ત્યાં સુધી મિથ્યાત્વ છે, પંચમ ગુણસ્થાન આવે તો હજી અણુવ્રત છે, બધું જ જાણે છે. ખાલી ભગવાન એમ નથી કે ભગવાન ખાલી શું જાણે, ઉપાદાન જ જાણે, નિમિત્તને ન જાણે, ખાલી નિશ્ચય જાણે, તે ભૂમિકાનો યોગ વ્યવહારને ન જાણે. એવું છે તો કોને જાણે? સર બધાને જાણે છે. તો એ પ્રકારે તો તું જાણતો નથી, ચારે પડખી એકાંત ખાલી ગ્રહણ કરે છે. તો કેવળ જ્ઞાનીનો વિશ્વાસ થયો હોય તેને ચારે પડખે સમાન એટલે અવિરોધપણે. જૈન દર્શનમાં નયનો વિરોધ છે કે નહીં? છે કે નથી? છે ને? એટલે અવિરોધપણે તો આપણે કઈ ન કરી શકે ને. કેમ ઉભય નહીં વિરોધ એ આવે છે ને, તો બે નહીં ની શું છે, કથન પદ્ધતિનો વિરોધ છે, બાકી બે નહીં સમ્ય જ્ઞાનના અંશ છે. જે કોઈ નિશ્ચય નહીં છે, વ્યવહાર નહીં છે, કોનો ભેદ છે? ભાવશ્રુત જ્ઞાનનો ભેદ છે, સમ્ય જ્ઞાનનો અંશ છે. પદ્ધતિ ફરક શું છે? તમે કહો છો બેનો, કથન શૈલીમાં જે નિશ્ચય નહીં છે એ યથાર્થ વસ્તુના સ્વરૂપને મુખ્ય કરીને કહે, અને જે વ્યવહાર શૈલી છે એ નિમિત્તને, સંયોગને, અશુદ્ધતાને, ભેદને એને કરે. કથન શૈલીમાં છે, બાકી બે કેવા છે? સમ્ય જ્ઞાનના અંશ છે. તો એને અવિરોધ પ્રતીતિ જોશે. બે કથન શૈલી આવશે તો તેને અવિરોધપણે એને એને સ્વીકાર કરવો જોઈએ. કોને ફરીથી આ કોનું ફળ આવવું જોઈએ? કેવળ જ્ઞાનીનો જો તને વિશ્વાસ થયો હોય તો ચારેય પડખેથી અવિરોધપણે તને ખ્યાલ સ્વીકાર થવો જોઈએ. અને તેણે જ, અને તેણે જો આ ફળ આવ્યું તો કેવળ જ્ઞાનીએ દીઠું તેનો સાચો સ્વીકાર કર્યો છે. આ ફળ આવવું જોઈએ. સાકર ચાખ્યાનું ફળ શું હોવું જોઈએ? તીખાશ કે કડવાશ? તો મીઠાશ જેમ એનું નિશ્ચિતપણે છે, એમ કેવળ જ્ઞાનીને આપણે સ્વીકાર કર્યા, કેવળ જ્ઞાનીનું સ્વરૂપ જાણ્યું, તો એનું ફળ શું આવવું જોઈએ? કે અવિરોધપણે વસ્તુ સ્વરૂપ જેવું છે એવું એને એને શ્રદ્ધામાં, પ્રતીતમાં એને આવવું જોઈએ. અને તો જ કેવળ જ્ઞાનીએ દીઠું, કેવળ જ્ઞાનીએ દીઠું એવું કોનું પ્રણમન થાય છે? કોનું? ખાલી જીવનું કે પૂતગલનું? કોઈ પણ દ્રવ્યનું. કોઈ પણ એવું નથી કે ખાલી આપણું થાય અથવા પરદ્રવ્યનું થાય, એમ નથી. કોઈ પણ પરદ્રવ્યનું પ્રણમન એ ભગવાને જોયું છે. એ જ પ્રકારે તો એનો સાચો નિર્ણય એ હોવો જોઈએ કે યથાર્થપણે એણે ચારેય પડકેતી વસ્તુ સ્વરૂપનો એ નિર્ણય કરે. જેણે કેવળ જ્ઞાનીને માન્યા નથી તેને રાગની રૂચિ, કરતાપણાનું અજ્ઞાન હોય નહીં. કોની આ વ્યાખ્યા કરી ગુરુદેવસિંહ? ચારે પડખે સમાન અવિરોધ પ્રતિત્યા એનો અર્થ કર્યો કે કેવળીને જો તેણે યથાર્થપણે માન્યા તો શું ન હોવું જોઈએ? રાગની રૂચિ. કારણ કે કેવળ જ્ઞાની સ્વયં પોતે કેવા છે? પૂર્ણ વિતરાગ છે. પૂર્ણ વિતરાગની શ્રદ્ધા કરે ને રાગની રૂચિ રહે તો પૂર્ણ વિતરાગતાની એની શ્રદ્ધા કરી છે. પોતે જો પોતા કેવળી પરમાત્મા એ પૂર્ણ વિતરાગ છે એવું એનું સ્વરૂપ પોતે જો સમજે, ઓળખે, અને છતાં હજી પોતાને રાગમાં રૂચિ રહે તો એ તે વિતરાગને સ્વીકાર્યા નથી. તે તો અહીંયા કેવળી ભગવાનને એણે જો માન્યા છે તો પેલું ફળ શું આવવું જોઈએ? રાગની રૂચિ નહીં. અને બીજું કે લીધું સાથે? કરતાપણાનું અજ્ઞાન. કે આ બહુ જ આપણે ઘણી વાર લઈએ છીએ. બે મુખ્ય દોષમાં ક્યાં લઈએ છીએ? શુભ રાગની મીઠાશ, આ એનું નામ રાગની રૂચિ. અને બીજું પરદ્રવ્યના કરતાપણાનો અભિપ્રાય, માનવું કરી નથી શકતા. એવું જ હશે, આપણે કરી નથી શકતા. આટલા વર્ષોથી કરી, આટલા વર્ષો નહીં આટલા ભવોથી કરતા આવ્યા છે, નહીં કરતા તો આવ્યા છીએ કે નહીં? કરીને દેખાડીએ છીએ ને કઈ એમને એમ થોડી ઘર બેઠા કોઈ પૈસા આપી જાય. કેટલી વિશે શો થાય ને ત્યારે થાય છે ને આવું બધું. જો ફરીથી આપણે પરદ્રવ્યનું કરી શકતા હોઈએ અને પરદ્રવ્યને હું કરું છું એવું જો માનીએ તો વેદનમાં સુખ આવવું જોઈએ કે દુઃખ આવવું જોઈએ? એક બહુ જ વિચાર, વેદન ઉપરથી આપણા અભિપ્રાયની મિસ્ટેક છે એ ખ્યાલમાં આવી જવું જોઈએ. કાર ચાલે છે, પંખો ચાલે છે, આમ બધું, એમાં એક અવાજ આવે છે, શું થાય છે? કઈક એમાં બેરિંગ ઘસાઈ ગયું, કઈક ખ્યાલ આવે છે ને, સાંભળીએ છીએ શું, કઈક અવાજ, અને એના પરથી નક્કી શું કરીએ. એમ વેદનમાં શું અત્યારે આવી રહ્યું છે? આકુળતા, દુઃખ. એનો અર્થ શું છે? એનો અર્થ શું થયો? મારા અભિપ્રાયમાં, શ્રદ્ધામાં, જ્ઞાનમાં, આચરણમાં કાંઈક હજી દોષ રહી ગયો છે. શરીરની પીડા એમ જાહેર કરે છે કાંઈક રોગ છે તને. આ એટલું તો આપણે એક વેદન સાથે સરખાવીએ તો ખ્યાલમાં એ આવી શકે છે. તો એ રાગની રૂચિ અને કરતાપણાનું અજ્ઞાન હોય નહીં, સાથે તેને એવી ઊંધી શ્રદ્ધા પણ ન હોય કે ઓલું છે એને જો આની સાથે જ ગુરુદેવ, કે આ પણ હવે એને શંકા ન હોય, કે તેને એવી ઊંધી શ્રદ્ધા પણ ન હોય, ઓલું તો ન હોય, રાગની રૂચિ અને કરતાપણાનું અજ્ઞાન તો ન હોય. કેવડી ભગવાનને મારા ભાવ દીઠા છે માટે હવે હું પુરુષાર્થ ન કરું, ન કરી શકું, નહીં કરી શકું, પુરુષાર્થ એની મેળે જાગશે એમ માનવાય, એ પણ મિથ્યા દ્રષ્ટિ છે, આવો દોષ પણ ન હોય. તેને એવી ઊંધી શ્રદ્ધા પણ ન હોય કે કેવડી ભગવાનને મારા, આ શું થયું, આનો અર્થ શું છે? કેવડી ભગવાનનો સ્વીકાર કરે જ્ઞાતા તરફ વેળા વગર રહે જ નહીં, કેવડીની શ્રદ્ધા કરે ને હજી એમ થાય કે શું થાય, આ પરાધીનતા છે. ભગવાનને મારા ભાવ દીઠા છે એટલે હું પુરુષાર્થ નહીં કરી શકું, મારે એટલા ભાવ કરવા જ પડશે, મારાથી કાંઈ નહીં થાય. અને પાછો શબ્દ શું વાપરે છે? આ કોની વાત છે? આપણી જ બધી છે આવા કે પુરુષાર્થ થઈ ક્રમબદ્ધમાં છે. સારી વાત છે, પુરુષાર્થ ક્રમબદ્ધમાં થાય છે તો બારમા સંયોગમાં ક્યારે પ્રશ્ન નહીં કરતો. ન્યા તો કઈક શું થયું, ઓલું પેમેન્ટ હોય, ક્રેડિટ ઉપર આપ્યું હોય ને 3 મહિનાને પૂરું થવા આવ્યું હોય, 2 દી બાકી રહ્યા હોય, ત્યારથી શું શરૂ થઈ જાય? શું થઈ જાય? રિમાઇન્ડર શરૂ થઈ જાય ને કે ભાઈ ખબર છે ને 2 દિવસ બાકી રહ્યા છે. કેમ ન્યા કેમ ન લીધું? એક જેવું છે હશે, આપણો પુનનો ઉદય હશે તો આવશે. ત્યાં શું કરે? જીવને જ્યાં સુખ લાગ્યું છે ને ત્યાં પ્રયત્ન સ્વયં કરશે આપણે. તો અહીંયા સ્ફુરસાર્થ તો શું છે? એની મેળે થઈ જશે, સમ્યક દર્શન તો એની મેળે થશે, અને બારમાં અનુકૂળ સંયોગ મેળવવા માટે તો દિવસ રાત પ્રયત્ન કરે છે કે પુરુષાર્થ એની મેળે જાગશે. સાચી વાત છે, પુરુષાર્થ એની મેળે જાગશે. એ તે કેટલી સમવાયને સ્વીકારી, એમાં સમવાય કેટલી છે? 5. સ્વીકારી કેટલી? આ તો એક ખાલી કહેવા માટે શબ્દો, બાકી તો એક નથી સ્વીકારી. તું કાળ લબ્ધિને, કાળને અધિક કરવામાં બીજાનો નિષેધ કરે છે, એનો અર્થ થયો કે તું 5 સમવાયને સ્વીકારતો નથી. કાર્ય થાય એમાં એક જ કારકને પકડીએ આપણે, બીજા કારકને ન પકડીએ, કાર્ય નહીં થાય. તો તારે પ્રણમન એ નહીં થાય. તો એ પોષાર્થ તો એની મેળે જાગશે એમ માને તો તે મિથ્યા દ્રષ્ટિ છે. અને એનો અર્થ મિથ્યા દ્રષ્ટિ, એનો અર્થ તેને અંદરમાં કેવડીની શ્રદ્ધા બેઠી જ નથી. એ તો 85 ગાથામાં લખ્યું છે ને, દ્વિક્રિયાવાદી છે. એ કેવા છે? એ ભગવાન તારા અભિપ્રાયથી સંમત નથી થતા. એમ અહીંયા મિથ્યા દ્રષ્ટિ એનો અર્થ શું છે? કે એને કેવડીની શ્રદ્ધા જ નથી. એવું કઈ ન હોય ને, જૈનમાં જન્મો છે, મિથ્યા દ્રષ્ટિ છે, પંચ પરમેશ્વરીને માને છે કે નહીં, દેવશાસ્ત્ર માને તો કઈ કઈ કુદેવાદીમાં તો જતો નથી, સાચા દેવશાસ્ત્ર ગુરુને જ માને છે, તો એને કેવડીની શ્રદ્ધા છે કે નહીં? કેવડીની શ્રદ્ધા શબ્દોમાં છે, યથાર્થપણે નથી. કેવડીને યથાર્થપણે જાણશે તો આવા અભિપ્રાય એને હોય નહીં કે પુરુષાર્થ એની મેળે થશે, હું શું પુરુષાર્થ કરવું, કેવડીએ જોયા એટલા ભવ કરવા પડશે. આવા પરાધીન લાચારીના એના પરિણામ એ ન હોય. એને અંદરમાં જો શબ્દ એટલે વાયપ્રો શું છે, બહારથી તો કે છે મિથ્યા, તો બે પ્રકાર છે ને, ગ્રહિત અને અગ્રહિત. કુદેવ આદિને માને તો ગ્રહિતમાં છે, આ તો જીનમાં આવીને પણ આવો અભિપ્રાય રહી ગયો છે એના માટે છે. જેમ આટલા વાત લીધે આપણે નિશ્યાભાષી, વ્યવહારાભાષી ને ઉભ્યાભાષી ત્રણેય કોણ છે? જૈનમાં, જૈનમાં તો એ શાસ્ત્રમાંથી જ કાઢે છે. તમે વાંચી જો ચરણાનુયોગમાં લખ્યું છે, મુનિરાજ 28 મૂળગુણને પાડે છે, તમે નિષેધ શું કામ કરો છો? દ્રવ્યાનુયોગમાં લખ્યો છે આત્મા અબદ્ધ સ્પષ્ટ છે, તો આમાં ક્યાં સંસારી છે એવું ક્યાં લખ્યું છે? અને એટલે તો એની ટીકામાં અમૃતચંદ્રાચાર્ય બે વાત લીધી છે. પર્યાયની સમીપ જોવામાં આવે તો અનાદિ બંધમાં પેડો છે, પણ એક ભૂતાર્થ એટલે સાચી વાત છે. તો પણ કરીને શબ્દ પછી શું વાપરો, એ ખાલી એટલું જ અસ્તિત્વ નથી. દ્રવ્ય સ્વભાવની સમીપ જઈને જોવામાં આવે તો એને બંધન જ નથી. બે વાત છે, એમાંથી તું એકને પકડી લે તો એ નથી. તો એને અંદરમાં, અંદર અભિપ્રાયમાં, પરિણામમાં, બહારથી તો અરિયન ભગવાનનો જય બોલતો હોય, પૂજા કરતો હોય, બધું જ કરતો હોય, એ તો બહુ જ જરૂરી છે. પલટો બહિરના યોગમાં વિકલ્પમાં કરવો છે કે અંતરંગ પ્રણતિમાં કરવો છે? જેમ પેલાના જમાનામાં ખબર, પેલા તો ઓલું વાસણ હોય ને, ગાગર ને હાંડો ને એવું, કે હવે તો આ શબ્દ બધા ન હોય ને, એમાં શું પડ્યો હોય, ઘોબો કે કોબો કે. હવે એને ઉપાડવા માટે બહારથી કરે ને કારીગર, કેમ બહારથી તો દેખાય છે ઘોય. અરે બહારથી કરશે તો ઉલટાનું વધારે જશે, તેને શું કરવું પડશે? એમ અહીંયા અંતરંગ અભિપ્રાયમાં આખો પલટો કરવો છે. બહારથી તો બધું જ કરી લીધું છે, બહારથી જો વિચારીએ તો ક્યાં સુધી પહોંચી ગયા, ભૂતકાળમાં ક્યાં સુધી. ક્ષોપસંગ જ્ઞાનમાં જઈએ તો 11 અંગ ને 9 પૂર્વ સુધી, અને કસાયની મંદતામાં જોઈએ તો મુનિવ્રત દાન, નહીં તો એ 9મી ગ્રહવેક ન જઈ શકે. પેસિવ કિસેનો પ્રયત્ન છે, એ બહારનો છે, અંદરમાંનો નહીં. અંદરમાં અભિપ્રાય તો એવો ને એવો રહ્યો, તો અંદરમાં કેવળીની શ્રદ્ધા બેઠી જ નથી. શ્રીમદજીનો, કૃપાળુ દેવનો આધાર આપે છે. શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે ને આત્મસિદ્ધિમાં, જો ઈચ્છો પરમાર્થ તો, શબ્દ અહીંયા કન્ડિશન છે, શું છે, તને આત્મા જોવે છે, આત્માની અનુભૂતિ જોવે છે, તને સુખની ધારા જો જોતી હોય. પરમાર્થ એટલે શું? આ બધા શબ્દોનો આપણે એવા બધા અથવા તો અર્થ કર, પરમાર્થ બારમાં કહે કોને, આમ પર બારની દાન પૂજા ભક્તિ તમે પરમાર્થ બહુ કરે. અરે પરમાર્થ એ નથી, પરમાર્થ તો અંતરંગમાં વિતરાગતા પ્રગટ થઈ એ ખરેખર પરમાર્થ છે. તો જો ઈચ્છો પરમાર્થ તો, એમાં સંધિ શું છૂટી પડે, પરમાર્થ પરમ અર્થ, પરમ ઉત્કૃષ્ટ પ્રયોજન વિતરાગતાનું છે, એ જ તો પ્રગટ કરતો પરમાર્થ કહેવાય. બાકી બારમાં દયાદાન પૂજા અથવા સમાજ સેવાને કર્યું એ કોઈ પરમાર્થ નથી. તો જો ઈચ્છો પરમાર્થ તો, અને જો ઈચ્છો પરમાર્થ, એ શબ્દ શું દેખાડે, આ તો અહીંયા શબ્દ છે. કોઈ પણ ઈચ્છા એ કોની જાહેરાત છે? જેની ઈચ્છા તેનો અભાવ, નહીં તો ઈચ્છા શું કામ થાય એની. આપણને ભરપેટ હોય અથવા આપણને 5000 રૂપિયા જોતા હોય ને, આપણી પાસે 5000 હોય, પૈસાની કોઈ માગણી કરશું કોઈની પાસે? તો કોઈ પણ ઈચ્છા એ શેનું છે, એનો અભાવ છે. એનું મને એ ભોજનની ઈચ્છા એ શું જાહેર કરે છે, ભૂખ છે અંદરમાં, પેટ ખાલી છે. એમ અહીંયા પહેલું તો, જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. અને પુરુષાર્થ ફરીથી, પુરુષાર્થ એટલે શું, વિકલ્પનું કર્તૃત્વ કે જ્ઞાતા દ્રષ્ટા અકર્તા પણ. આપણે શું માનીએ છીએ, થોડુંક શું કરીએ છીએ, થોડું જ્ઞાન ધારણા વધી ગઈ, થોડું વિકલ્પો થઈ ગયા, શબ્દો બદલતા ગયા, આપણે શું કરીએ છીએ, એ પુરુષાર્થ એ નથી. અને એના ઉપરથી અમૃતચંદ્રાચાર્ય દેખ્યું શાસ્ત્ર રહે છે પુરુષાર્થ સિદ્ધિ અને ઉપાય. તું પુરુષાર્થથી તને જે સિદ્ધિ પ્રાપ્તિ થાય છે એનો ઉપાય શું છે, પણ પુરુષાર્થથી પુરુષાર્થ સિદ્ધિ પુરુષાર્થથી સિદ્ધિ થઈ છે તો એ પુરુષાર્થ શું છે, પુરુષ વત્તા અર્થ આત્માનું પ્રયોજન અને એની પ્રાપ્તિ થાય એનો ઉપાય શું છે, તે આખો પુરુષાર્થી. અને એમાં પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં કયો વિષય લીધો, પુરુષ એટલે આત્મા, અર્થ એટલે પ્રયોજન, અને સિદ્ધિ સિદ્ધિ એટલે પ્રાપ્તિ. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, ઉપાય એટલે એનો માર્ગ એની રીત. પણ એ આખા પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં વિષય કયો લીધો, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, અને ચારિત્રમાં એ શ્રાવકના વર્ણન કર્યા અને છેલ્લે સંલેખના. એ તો ઉપાય છે જીવના પ્રયોજનની સિદ્ધિનો ઉપાય એટલે શું, મોક્ષ માર્ગ. અને મોક્ષ માર્ગમાં કોણ આવે, સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર, એનું વર્ણન એમાં એ છે. તો અહીંયા કરો સત્ય પુરુષાર્થ, ફરીથી સત્ય પુરુષાર્થ કહીને પણ શું કહેવું છે, આપણે પુરુષાર્થ કરીએ છીએ એમાં સત્ય શબ્દ શું કામ લખ્યો, પુરુષાર્થ આપણે કરીએ છીએ કે નહીં. કોઈ પણ જીવ પુરુષાર્થ વગર નો હોય, ન હોય ને, સિદ્ધ ભગવાન ને હજી પુરુષાર્થ કરવાનો, સિદ્ધ ભગવાનને પુરુષાર્થ કરવાનો, હજી એમણે ક્યાં આગળ જવું છે, હજી 14 ગુણ સ્થાન થી પછી સિદ્ધ સાથે આગળ કઈ છે જવાનું, એટલે હવે ન હોય ને સિદ્ધ ભગવાનને પુરુષાર્થ ન હોય ને, એ તો હું કઉ છું. અરે સમયે સમયે સિદ્ધ પર્યાયની રચના થાય છે એ જ પુરુષાર્થ છે. પુરુષાર્થ કેવો હોય, પુરુષાર્થ કેવો હોય, પહેલો પુરુષાર્થ કયો, સૌથી પહેલો પુરુષાર્થ કયો, વિપરીતતામાંથી સમ્યક માર્ગમાં આવવું, એનો મિથ્યાત્વમાંથી સમ્યક દર્શન પ્રાપ્તિ, સૌથી પહેલો પુરુષાર્થ. પછી બીજો પુરુષાર્થ અધુરાશમાંથી પૂર્ણતામાં આવવું, ઓલો પેલો કેવો હતો, વિપરીતતામાંથી એમાંથી માર્ગમાં આવવું, મિથ્યાત્વને છોડીને અભાવ કરીને સમ્યક દર્શન. તો વિપરીતતામાંથી અપૂર્ણતામાં આવવું, અપૂર્ણતામાંથી પૂર્ણતામાં, અંતરાત્મામાંથી પરમાત્મા, અને પૂર્ણતાની દશા છે એની નિરંતર રચના કરવી, એ પણ એક પુરુષાર્થ છે. અને એટલા માટે તો શબ્દ છે ને, વીર્ય શક્તિની વ્યાખ્યા શું છે, વીર્ય કહો, પુરુષાર્થ કહો, બળ કહો, સ્વરૂપની રચનાના સામર્થ્યરૂપ વીર્ય શક્તિ છે. તો પ્રગટ થયેલી પર્યાય નિરંતર એ સિદ્ધ દશાની થયા જ કરે, થયા જ કરે. પુરુષાર્થ વગરનો જીવ કોઈ ન હોય. ફરક એટલો કરવો છે પુરુષાર્થની સાચી દિશા, જેમ ધ્યાન, ધ્યાન કરવું છે કે નથી કરવું, ધ્યાન શીખવા જવું છે કે નહીં. અરે ભાઈ, કોઈ જીવ કયો જીવ એવો છે જે ધ્યાન કરતો નથી, ધ્યાન તો આવડે છે, ફરક શું કરવો છે, ધ્યાનનો વિષય ધ્યેય પકડ, અને તો જ આર્તરુદ્ધ ધ્યાનમાંથી એ ધર્મ ધ્યાન અને એમાંથી આગળ શુક્લ ધ્યાનમાં. તો અહીંયા સાચો સાચો અત્યારના બહિર્મુક્તામાં આપણે રાગની રચના થાય છે, પણ એનાથી કઈ આત્માનું હિત થતું નથી. તો સાચો પુરુષાર્થ એ છે કે જેના ફળમાં આપણા પ્રયોજનની સિદ્ધિ એટલે કે આનંદના વેદન થાય, એ જ આપણું પ્રયોજન છે. તો પેલું અહીંયા ફરીથી પેલું શું આપ્યું છે, જો ઈચ્છો, પેલું શું શબ્દ વાપર્યો છે, તને ભાવના છે, નથી ભાવના નથી, અમે તો ખાઈ પીને મોજ કરીએ છીએ એની વાત નથી. જો ઈચ્છો પરમાર્થ આત્માનું પ્રયોજન હિત સિદ્ધ દશા વિતરાગતા, તો એનો ફળ શું છે, ઉપાય શું છે, કરો સત્ય પુરુષાર્થ. અને જ્યાં પુરુષાર્થ જાગે છે ત્યાં બધી સમવાય સાથે સેજે આવે. કોઈ પણ સાથે હોય છે. અહીંયા પુરુષાર્થની કારણ કે પ્રમાદમાં પડ્યા છે. નામ લેવું છે કાળ લબ્ધિનું અને કરવો છે પ્રમાદ. ઘણી વાર ગણા તો શું કરીએ, અમને કોઈ સારા નિમિત્ત ન મળ્યા, બરોબર ને, અમને સમજાવનાર ન મળ્યા. ગુરુદેવ પાસે એક ભાઈ આવતા, એ કહેતા કે અમે શું કરીએ, અમને અત્યારે સાચું સમજાવનાર ન મળ્યા, સારા નિમિત્તો ન મળ્યા. એ તો વાત થોડે ઘણે તાંસે સાચી ને, થોડા ટકા. પોતાની પાત્રતા હોય, પુરુષાર્થ હોય તો મેળા વગર સિંહના ભાવમાં એ ક્યાં ગોતવા ગયા હતા? તો કેમ બન્યું, શું થયું? પોતાની પાત્રતા અંદરમાં જાગી અને પુરુષાર્થ થવાનો કાળ હતો તો સામે ઉપદેશ દેનાર મળી ગયા. અને એટલા માટે ક્યારે પણ જગતમાં નિમિત્તના અભાવથી અથવા નિમિત્ત નથી એટલે કાર્ય અટક્યું છે એવું કોઈ દી નહીં બને. કાર્ય થશે તો ત્યાં એને અનુકૂળ એવું નિમિત્ત ત્યાં હાજર હોય ને. ક્યારેક આપણને વિચાર થતો હશે ને, મારે ક્ષેત્રાંતર કરવું, ગતિ કરવું છે, પણ ધર્માસ્તિ કાંઈ તૈયાર નહીં હોય તો શું થશે? એવું બને તો બને, એમાં શું છે? ઘણી વાર હોય છે કે નહીં, આપણે તૈયાર હોય પણ બીજા તૈયાર ન હોય તો અટકી ઉભા થવું પડે ને, શું હશે? અરે તને જયારે ક્ષેત્રાંતર થવાનો તારો સકાળ પાકે છે તો ત્યાં નિમિત્ત ને બધું સહેજે એવું થયા વગર રહેશે નહીં. અટક્યું છે એ તારા પોતાના દોસ્તથી છે. તો કરો સત્ય પુરુષાર્થ. હવે શબ્દ બહુ સરસ છે, ભવસ્થિતિ આદિ. આદિમાં શું લઈ લેશું? ભવિતવ્ય છે, કાળ છે, નિમિત્ત. આદિ નામ લઈને એનું જ્ઞાન તો યથાર્થ થશે, પણ તું શું લે છે? પુરુષાર્થ કરવો લે અને એનું નામ લે છે. જેમ દોસ્ત, બે ભાઈઓ, બે ત્રણ ભાઈઓ હોય, તોફાન કર્યા કોક બીજાએ અને નામ બીજાનું ચડાવી દેતે એવી ભૂલ નહીં કરતો. તું અહીંયા પ્રમાદ સેવું છે અને નામ કોનું આપવું છે? શું થાય, મારી હજી કાળ પાક્યો નથી, મારી ભવિતવ્ય ભાવ એવો નથી. અરે ભાવને નથી જાગ્યો એનો અર્થ કે તે પુરુષાર્થ નથી કર્યો. પુરુષાર્થ કર્યો હોય અને તે પ્રકારનું ભવિતવ્ય એટલે ભાવ અને તે કાળે થવું એનું નામ કાળ. બે શબ્દ છે ને, કાળ અને ભવિતવ્ય. શું ફરક છે? કાળ એટલે સમય દેખાડે અને ભવિતવ્ય એટલે તે સમયનો ભાવ. જે જે પ્રકારનો, શુદ્ધતાનો, અશુદ્ધતાનો, જે છે જે ભાવ તેનું નામ તે સમયનો ભાવ. તો તે સમયના ભાવમાં સમય છે એ કાળને દેખાડે અને ભાવ છે એ ભવિતવ્યને દેખાડે. તો જે પ્રકારનો પુરુષાર્થ છે તે પ્રકારે ભવિતવ્ય થાય અને એને અનુકૂળ એવું નિમિત્ત હોય છે. તો એ ભવસ્થિતિ આદિ નામ લઈ, નામ છે યથાર્થ જ્ઞાન હોય છે, અહીંયા તો ખાલી નામ લઈ. છેદો નહીં આત્મા, અને આવું જેને પુરુષાર્થ કરવાની ભાવના નથી અને ભવસ્થિતિ આદિના એ ખાલી બહાના જેને કઈ કાઢવા છે એ તારું આત્માર્થ પણ નથી દેખાડતો છે ને. છેદો નહીં આત્મા, તારા આત્માની તને પ્રયોજન લગ્ની લાગી હોય તો પુરુષાર્થ કર્યા વગર રહે. જેને જેની રૂચિ તો ત્યાં એનો પુરુષાર્થ કામ કર્યા વગર. અને એટલા માટે તો વાક્ય આવે છે ને, કયું વાક્ય આવે છે? રૂચિ અનુયાયી વીર્ય. રૂચિ જાગે ને એની સાથે એનો પુરુષાર્થ એને અનુરૂપ ન હોય એવું ક્યારેય બનતું નથી. તો તું જો પુરુષાર્થ કરતો નથી અને બાના કાઢે છે, કારણ કે અત્યારના આપણો મોક્ષ થવાનો છે, ગમે તેટલો પુરુષાર્થ કરીએ મોક્ષ થવાનો છે. આ કાળે આ ક્ષેત્રે પુરુષાર્થ થવાનો છે, ગમે તેટલો પુરુષાર્થ. કારણ કે કાળ પંચમ કાળ છે, ભરત ક્ષેત્ર છે, બરોબર ને? અરે આ વાત તું પુરુષાર્થ કરીને કહે છે કે પુરુષાર્થ કર્યા વગર કહે છે? પુરુષાર્થ તો કર પેલા. અને પેલું સિદ્ધ દશા એટલા તો ક્ષપક શ્રેણી માંડે એવો પુરુષાર્થ નથી. મુનિ દશાનો થઈ શકે ને તો એ કેમ નથી કરતો? જો તને એમ કે મારે પુરુષાર્થ તો કરવો, પણ મને કોણ નડે છે? કાળ નડે છે ને ક્ષેત્ર નડે છે તો જેટલો પુરુષાર્થ થઈ શકે એટલો તો કરીને દેખાડ. કરવું નથી અને શું કરવું છે, જેને કે નાચવું નહીં ને. આપણા બાના છે બધા, જીવનમાં સત્ય પુરુષાર્થ થશે તો બારમાં બધો યોગ મેળ્યા વગર તો છેદો નહીં આત્મા, તારા આત્માનું આમાં પ્રયોજન પણ નષ્ટ થઈ જાય છે, નાશ થઈ જાય. જો તે પુરુષાર્થ કરતો નથી બાના કાઢીને એ ભવિત્ર હતા, એ બધા જ લઈ લેવા, કાળ આવો છે ને ક્ષેત્ર આવો છે ને આ છે, અમને કોઈ સમજાવનાર ન મળ્યા, એ બધા આત્માર્થને છેદનારા. એ આ રીતે બહુ જ 53 નંબરમાં બોલમાં એ વર્ષો પહેલા ગુરદેવસિંહને કેટલા વર્ષ થઈ ગયા, 72 એટલે 104 મહિના, અને આજ ફાગણ મહિનામાં 13-14 લગભગ હતી ત્યારે, 72ની સાલ 104 વર્ષ પહેલા આવો, ત્યારે ગુરુદેવ એકદમ એવા પુરુષાર્થી એમને, જેને કહે ને ગુરુદેવસિંહનો જીવન મંત્ર શું, પુરુષાર્થ પુરુષાર્થ. આપણે પુરુષાર્થ જ કરતા નથી ને બાના આપણે બધા ગોતીએ રાખીએ છીએ. એનાથી 54 નંબરનો, આત્મદ્રવ્ય સર્વજ્ઞ સ્વભાવી છે, સર્વજ્ઞને જેણે પોતાની પર્યાયમાં સ્થાપ્યા. આત્મદ્રવ્ય સર્વજ્ઞ સ્વભાવી, ફરીથી આ કોની વાત ચાલે, ક્યાં આત્મદ્રવ્યની, બધા જ અભવી, પણ અભવી સર્વજ્ઞ થવાનો જ કોઈ દી, સર્વજ્ઞ શું આત્મજ્ઞાની નથી થવાનું, સમ્ય જ્ઞાની નથી થવાનું, સ્વભાવ છે પર્યાયમાં ન થવાનો, તોય સ્વભાવ હોય, આ પહેલું જ આરાધના કરવા માટે પહેલું આ એક એસ્ટાબ્લિશ કરવું. પાંચ સમય છે ને, પાંચ સમય એમાં પહેલો કયો આવશે, સ્વભાવ આવશે. કેમ પહેલો સ્વભાવ, સ્વભાવ નથી તો કોઈ કાર્ય પરિણમન થવાનું જ નથી. સાકર છે એમાં ક્યારેથી કડવાશ કે તીખાશ કે ખટાશ આવે કે ના આવે, કેમ ન આવે, તો ત્યાં આપણે કેમ સિમ્પલ કહીએ ભાઈ સ્વભાવ ન હોય ક્યાંથી આવે, તો મૂળ જે પરિણમન છે એનો શું છે, મૂળ સ્વભાવ હોય તો જ પુરુષાર્થ કરશે તો એ પરિણમનનો અવકાશ છે. એટલે પહેલો આ નિર્ણય કરવા જેવો છે કે મારે કેવા થવું છે, સર્વજ્ઞ થવું છે, અને સર્વજ્ઞ થવું છે તો સ્વભાવ જોશે એવો, સ્વભાવ નથી તો પરિણમન. તો પહેલો કેવો છે, આત્મદ્રવ્ય એટલે હું કેવો છું, સર્વજ્ઞ સ્વભાવી છે. વસ્તુનો પહેલો આ સ્વભાવ સ્વીકારવો પડશે. જો સ્વભાવ જ નહીં હોય, જેમ એના માટે ગુરુદેવસિંહ કયું દ્રષ્ટાંત આપતો, બહુ જ ફેમસ ગુરુદેવસિંહ, લીંડી પેપર ખાસ આપે, ભલે અત્યારના 12 થી લીંડી પેપર કેવી દેખાય છે, કાળી દેખાય, ચાખીએ તો થોડીક એમાં તીખાશ, થોડીક તીખાશ, પણ તે જ વખતે વિશ્વાસ શું છે, જે થોડો વિવેકી હશે એને, કે આ તીખાશ એ જાહેર કરે કે એના સ્વભાવમાં પૂર્ણપણે તીખાશ હોવી જોઈએ, નિત્ર આવી કેમ. તો મૂળ અને એ જયારે એ ઘસવાનો પ્રયત્ન કરે છે ત્યારે શેનાથી કરે છે, ક્યાં વિશ્વાસના આધારે ઘસવાનું કરે, કે પ્રગટ રૂપે ભલે અલ્પતા તીખાશની છે પણ એના સ્વભાવમાં તો પૂરેપૂરી તીખાશ અને લીલો રંગ એમાં પડે. સ્વભાવના વિશ્વાસે પુરુષાર્થની જાગૃતિ થશે, અને પુરુષાર્થની જાગૃતિ થાય તો પરિણમન થયા વગર રહેશે ને, પણ સ્વભાવનો સ્વીકાર નથી, સ્વભાવનો વિશ્વાસ નથી. 12માં તો વિશ્વાસ છે બધો, શેનો વિશ્વાસ છે, કે ગળ્યું માંગ્યું અને સાકર લાવ્યા, તો ત્યારે પ્રશ્ન આપણે પૂછતો હશે ને, આપણને ગેળ્યું ખાવાનું મન થયું કે ગેળ્યું આપો, સાકર લાવે છે, આપણે શું પૂછશું એમને, ચાખીને લાવજો અત્યારના ગળી છે કે નહીં, ખબર નહીં હતી પહેલા ગળી હતી પણ અત્યારના છે કે ચાખીને, એવું હશે ને, કેમ નહીં કેમ નહીં, બારમાં પણ એ તે પદાર્થના સ્વભાવનો શું છે? સ્વીકાર છે. કારણ કે સ્વભાવ કોને કહે? સ્વ પોતાનો ભાવ કેવો હોય કે પદાર્થની અંદર એ સદાય પૂર્ણ જ હોય છે. અને એટલા માટે ગુણની તો વ્યાખ્યા બોલીએ છીએ આપણે, જે દ્રવ્યના પૂરા ભાગમાં અને સર્વ હાલત, સર એટલે ગમે ત્યારે, ત્રણેય કાળ, ક્ષેત્ર પહેલા લીધું, પૂરા ભાગમાં અને હંમેશા ગમે તે સમયે, અને તો જ એનું નામ શું કહેવાય? સ્વભાવ કહેવાય. તો મારે પૂર્ણ જ્ઞાન ખીલવવું છે, સર્વજ્ઞ થવું છે, તો પહેલું શું થશે? સર્વજ્ઞ સ્વભાવી પદાર્થને ગોત. ઠંડી લાગે છે, ઉષ્ણતા જોવે છે, તો કોને ગોતશું આપણે? જે પદાર્થનો ઉષ્ણ સ્વભાવ છે. અગ્નિ કેમ ગોતીએ છે? એમ અહીંયા પહેલો જ પાયામાં શું સ્વીકાર કરવો છે? કે હું સર્વજ્ઞ સ્વભાવી છું. અહીંયા તો આત્મા શબ્દ જ બાકી, વાંચું તેમ જ હું સર્વજ્ઞ સ્વભાવી છું. એક ફરીથી પણ વિચારીએ, પોતામાં સ્વભાવ નહીં હોય તો પ્રગટ થશે નહીં, અને પરમા હશે તો કોઈ દી પ્રાપ્ત નહીં થાય. પોતામાં હોય તો એ પ્રગટ થયા વગર, પ્રોવાઇડેડ પુરુષાર્થ તો ગણીને, અને પરમા હશે તો કોઈ દી પ્રાપ્ત થવાનું નથી. તો પહેલો આ નિર્ણય કરવો છે કે હું કેવો છું? સર્વજ્ઞ સ્વભાવી છું. આત્મદ્રવ્ય એટલે પોતે આત્મા, જીવ. એક શબ્દ ખબર તો હશે ને, આત્મા એટલે આમ શું? ખરેખર આત્મા એટલે શું? આત્માનો અર્થ આપણે આત્મા એટલે જીવ લઈએ છીએ, પણ આમ આત્મા એટલે શું? સ્વપણું, પોતાપણું. પોતાનું કે ને, આત્મા એટલે પોતા. જેમ કે ને, આ અમારા તો પ્રાણ હતા, એમ એમ આત્માનો અર્થ છે સ્વપણું. તો પોતે સ્વ કેવો છે? જીવ રૂપે છે કે અજીવ રૂપે છે? અને એટલા માટે જીવ એટલે આત્મા આવી. આપણા માટે પૂતગલ માનો આત્મા એટલે કોણ? સ્પર્શ રસગંધ, એનું સ્વપણું છે. એમ આપણું શું છે? હોવાપણું. સ્વપણું શું છે? ચેતન છે, જીવ છે. તે આપણું શું કહેવાય? આત્મા. હોવાપણું આપણું, સ્વપણું. તો હું સર્વજ્ઞ સ્વભાવી છું. સર્વજ્ઞને જેણે પોતાની પર્યાયમાં સ્થાપ્યા, તેને સર્વજ્ઞ થવાનો નિર્ણય આવી ગયો. સમયસારની પ્રારંભમાં જ કુંદકુંદ આચાર્ય દેવે કોને નમસ્કાર કર્યા? પહેલી જ ગાથામાં સિદ્ધને. અને સિદ્ધને વંદન કર્યા, એનો અર્થ અમૃતચંદ આચાર્ય દેવે શું કર્યું? કાયાથી વંદન કે વચનથી કે મનથી? વંદિતુ સર્વ સિદ્ધ છે ને, તો વંદન કરવા, તો વંદન સેનાથી કરવા? મનથી, વચનથી કે કાયાથી? પછી ભલે એમાં એક એક લેશું, કરવું કરાવવાનું, પણ પેલા સેનાથી કરવા? તો એવો અમૃતચંદાજી અર્થ ક્યાંથી કાઢ્યો? કુંકુન આચાર્ય દે વંદન કે, અને આચાર્ય દે કે છે હું તારાને મારા આત્મામાં સ્થાપું છું, એવો ક્યાંથી આવ્યો? એક બહુ સામાન્ય વિચાર કે જેને વંદન કરવા હોય એને આપણે નિકટમાં ઈચ્છીએ કે દૂર ઈચ્છીએ? એ તો પાકું છે ને, જેને વંદન કરવા છે એને શું કરીએ? તો સિદ્ધ ભગવાનને વંદન કરવા માટે સાવ નિકટ શું હશે? મંદિરમાં સ્થાપશું કે ક્યાં શું હશે? અરે મંદિરમાં સ્થાપશું તો પણ મંદિર બંધ હશે કે શું છે? આપણી પણતીમાં સ્થાપે તો કેટલી દૂરી? દૂરી શું? હવે જે સમયે જ્યારે પણ, તો એક અદભુતતા એ છે આચાર્ય દેવની. નહીં તો એક વંદન એટલે સામાન્ય, પણ આપણે અર્થ શું લઈ લઈએ? કાયાથી, એનાથી આગળ કદાચ, વચનથી લઈએ, એનાથી આગળ કદાચ, મનથી લઈએ. અહીંયા કે છે આચાર્ય દેવ, આ એક સમયસાની એક શું છે, એક અદભુતતા, વિશિષ્ટતા છે. આપણે કલ્પના ન કરી હોય એવા અમૃતચંદ આચાર્ય દેવ એમાંથી અર્થ કાઢ્યા છે કે તારા આત્મામાં પોતાના અને પરના આત્મા. પછી પાછું કેવી રીતે ભગવાનને સ્થાપવા છે તેના માટે શું જોશે? સ્તુતિ જશે. કઈ સ્તુતિ જશે? દ્રવ્યભાવ સ્તુતિ. સિદ્ધ ભગવાનની સ્તુતિ કરવી છે ને, તું રાગ ખાલી પકડ, તને યાદ આવે છે? એક એક વિચાર તો થઈ શકે છે ને કેવી રીતે આ ભાવ કાઢ્યા. કોઈને આપણે ભગવાનને સ્થાપીએ તો સાથે શું હોય છે, સ્તુતિ હોય કે ન હોય, ભગવાન સામે જઈને શું છે, ખાલી હાથ જોડા વગર ઉભા રહી જઈએ છે. તો પણતીમાં સ્થાપા તેની સાથે શું જોશે, સ્તુતિ. તો કેવી સ્તુતિ? વિતરાગની સ્તુતિ. વિતરાગતા દ્વારા થશે કે રાગ દ્વારા થશે? કેમ કેમ? અરે સ્તુતિ એટલે એની પ્રશંસા, એની મહિમા. વિતરાગીની રાગથી મહિમા કરી શકાય કે વિતરાગતાથી કરાય? તો એ ટલતો તારા અને અમારા આત્મામાં પછી દ્રવ્ય ભાવ સ્તુતિથી, અને પછી કે છે અમે શું કરીએ છીએ. પછી આગળ હજી એક શું છે, દ્રવ્ય અને ભાવ વચનથી આ સમય સાનું પરિભાષણ શરૂ કરીએ છીએ. તો એ અહીંયા આપણને ગુરુદેવ શીખે છે કે સર્વજ્ઞને જેણે પોતાની પર્યાયમાં સ્થાપ્યા, ફરીથી જીન મંદિરમાં ને એમને ક્યાં સ્થાપ્યા, પોતાની. પણ શું થાય, અમારી પણતીમાં ઓલરેડી કોઈનો કબજો થઈ ગયો, જગ્યા નથી ને. પાછા એક બે સિદ્ધ નહીં, કેટલા સિદ્ધની વાત કરી છે આપણી કેપેસિટી છે એટલી, અનંતા સિદ્ધ ને. અરે તને તારી એ જ્ઞાન પર્યાયની તાકાતની ખબર નથી. એક સિદ્ધને શિકાર અનંતા સિદ્ધેમાં આવી જશે. અને એ વાત કરીને આચાર્ય દેખે છે, એના ફળરૂપે તારો ને મારો મોહ નાશ થયા વગર રહેશે નહીં. તો મારી પણતીમાં સિદ્ધ ભગવાનને સ્થાપ્યા છે તો સિદ્ધપણાનું સ્મરણ કરજે, સંસારને ભૂલી જજે અને આ સમયસારને સાંભળજે. ત્યાં સુધીની આખી વાત એમાં છે. તો અહીંયા જેણે સ્થાપ્યા તેને સર્વજ્ઞ થવાનો શું થઈ ગયો નિર્ણય, કે આ આત્મા અલ્પકાળમાં. જે બેનસીને તો થયું ત્યારે કેવું એમને વિશ્વાસ થી, કે એક લાઈન જ ખાલી શું લખી, આ આત્માને પરિભ્રમણનો કિનારો. આટલો બધો વિશ્વાસ, આ અનુભૂતિ કહેવાય. શબ્દોમાં વિકલ્પમાં આવો દ્રઢતા વિશ્વાસ ના આવે. અને એક અનુભવની એક દશા ભલે અલ્પ છે પણ વિશ્વાસ શું લાવે, કે એ કેવો સર્વજ્ઞ થવાનો. સંસાર પરિભ્રમણની નાસ્તિથી અહીંયા અસ્તિથી સર્વજ્ઞ થવાનો નિર્ણય આવી ગયો. બસ બસ આમ બસ એટલે શું કહેવાય, બસ એટલે શું, હવે બસ આટલું જ તારે કરવાનું છે. સર્વજ્ઞ પરમાત્માને તારી પર્યાયમાં સ્થાપજે, તને વિશ્વાસ. બસ એમ કે ઇનફ, આટલું તારામાં તું આટલું કરીને લાવ, તારું કામ થઈ જશે. બસ એ સર્વજ્ઞ સ્વભાવમાં ઓલું તો આત્મા પ્રાપ્ત વિશેષ થઈ ગયું. હવે એનો ઉપાય ઓલો શું આવી ગયો, નિર્ણયની નિસંગતા અને હવે પૈણમનનો પુરુષાર્થ. જેણે પોતાની પર્યાયમાં સર્વજ્ઞને સ્થાપ્યા તો નિસંગ નિર્ણય શું થઈ ગયો, કે હવે અલ્પકાળમાં મને પૂર્ણતા થયા વગર રહેશે ને. હવે ચારિત્રનો પુરસાર, કે જ્ઞા સ્વભાવમાં એટલે કે સર્વજ્ઞ સ્વભાવમાં જ્ઞાયક સ્વભાવમાં વિશેષ ઠરતા ઠરતા ઓલું શું થઈ ગયું છે, શ્રદ્ધા થઈ ગઈ. હવે શું છે, ચારિત્રમાં પણ શું શબ્દ વાપરો, બે વાર કેમ વાપરું, ઠરતા ઠરતા ક્રમે ક્રમે ચારિત્ર થાય છે. શ્રદ્ધા તો એક સાથે થઈ ગઈ, ચારિત્ર ક્રમે થતા પર્યાયમાં સર્વજ્ઞ થઈ જાય. શ્રદ્ધા શ્રદ્ધા સાથે ચારિત્રનો પુરસાર, તો સર્વજ્ઞપણું થયા વગર રહેશે. આ રીતે ગુરુદેવજી થોડા શબ્દોમાં પહેલું આટલું તમને કે બસ આટલું શું, ફરીથી શું કર્યું, કે આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે. એ આત્માને સર્વજ્ઞ આત્માને ક્યાં સ્થાપજે, પર્યાયમાં. પણ શું હજી પર્યાયમાં એટલો બધો મોહ આમ શું છે, કાઢતા વાર લાગશે ને. એક વાર ધૂન લગાડજે, મોહ છૂટશે અને મોક્ષ થવાની તૈયારી થશે. આ એવો ઉપાય આપણને એ બતાવે. Thank you.
ઋષભદેવ થી લઈને મહાવીરદેવ પર્યંત 24 તીર્થંકર ભગવાન નો જય હો, શ્રી સિમંદર દેવ થી લઈને અજી પીઢી પર્યંત વિશ્વર્માન જીવેન્દ્ર ભગવાન નો જય હો, અત્યારે બિરાજમાન શ્રી સિમંદર ભગવાન નો જય હો, અડગ જ્ઞાન ના ધારક અખંડ સાધના ના પ્રતિક શ્રી બાહુબલી મનીન્દ્ર ભગવાન નો જય હો, સમયસર નિયમસર પ્રવચનસર આદિ દ્વાદશાંગી જીનવાણી માત નો જય હો, કલિકાલ સર્વજ્ઞ આચાર્ય આલતા સિદ્ધ સમાન શ્રી કુંકુંડ આચાર્ય દેવ અમૃતંગ આચાર્ય દેવ સહિત સમસ્ત આચાર્ય ભગવાન નો જય હો, અનંત અનંત ઉપકારી શ્રી કાન ગુરુ દેવ નો જય હો, પ્રસમૂર્તિ પૂજ્ય ભગવતી માત નો જય હો, આત્મસુદ્ધિના રચયિતા શ્રી કૃપાળુ દેવ નો જય હો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો જય, હે જીનવાણી ભારતી તોય સપોચિને જો તેરા શરણા